ओम शांति। गुड मॉर्निंग। 22 मे 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, चैरिटी बिगिन्स एट होम, अर्थात जे देवी देवता धर्मना छे, शिवना के देवताओना पुजारी छे, एमने पहला पहला ज्ञान आपो। मीठा बाळको, चैरिटी बिगिन्स एट होम, अर्थात जे देवी देवता धर्मना छे, शिवना के देवताओना पुजारी छे, एमने पहला पहला ज्ञान आपो। प्रश्न छे, बापनो कयो कर्तव्य कोई पण मनुष्य नथी करी शकता अने शा माटे? उत्तर छे, आखा विश्वमां शांति स्थापन करवानुं कर्तव्य एक बापनुं छे। मनुष्य विश्वमां शांति स्थापन नथी करी शकता कारण के बधा विकारी छे। શાંતિની સ્થાપના ત્યારે થાય જ્યારે બાપને જાણે અને પવિત્ર બને। બાપને ન જાણવાના કારણે નિધન અર્થાત અનાથ ના બની ગયા છે। ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં। ઓમ શાંતિ। ઓમ શાંતિનો અર્થ પણ ઘડી ઘડી બતાવવો પડે કારણ કે ઓમ શાંતિનો અર્થ કોઈ પણ નથી જાણતું। જેમ ઘડી ઘડી બોલવું પડે છે, મનમના ભવ અર્થાત બેહદના બાપને યાદ કરો। ઓમનો અર્થ કહી દે છે, ઓમ એટલે ભગવાન। બાપ કહે છે, ઓમ અર્થાત હું આત્મા, આ મારું શરીર। પરમપિતા પરમાત્મા પણ કહે છે, ઓમ હું પણ આત્મા છું, પરમધામમાં રહેવાવાળો છું। તમે પણ આત્માઓ, જન્મ મરણના ફેરામાં આવો છો। તમે આત્માઓ, જન્મ મરણના ફેરામાં આવો છો, હું નથી આવતો। હા, હું સાકારમાં આવું છું જરૂર। આપ બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતનો સાર સમજાવવા, કોઈ બીજું આ સમજાવી ન શકે। જો નિશ્ચય નથી તો આખી દુનિયામાં ભટકવું જોઈએ, શોધવું જોઈએ, બીજું કોઈ છે જે પોતાનું અને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે। પરમપિતા પરમાત્માના વગર સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતના રહસ્ય કોઈ બતાવી ન શકે, કોઈ રાજયોગ શીખવાડી ન શકે, પતિતોને પાવન બનાવી ન શકે। પહેલા પહેલા જે પણ દેવી દેવતાઓના પૂજારી છે, એમના પર પુરુષાર્થ કરો સમજાવવાનો। આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાઓએ જ પૂરા 84 જન્મ લીધા છે, તે જ સારી રીતે સમજી શકશે। પાછળથી આવવા વાળા 84 જન્મ લઈ ન શકે, આ સાંભળશે પણ તે જે દેવતાઓના પૂજારી હશે અને જે ગીતા વાંચવા વાળા હશે। ગીતામાં ફક્ત આ ભૂલ કરી છે કે ભગવાનના બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે। તો ગીતા વાંચવા વાળાઓને સમજાવવું જોઈએ, પૂછવું જોઈએ, પરમપિતા પરમાત્મા શિવથી તમારો શું સંબંધ છે? એમને ભગવાન કહેશો, શ્રી કૃષ્ણ તો દૈવી ગુણવાળા છે, એમની દૈવી રાજધાની હતી, એમાં બધા દૈવી ગુણવાળા હતા, હવે તે જ પૂજ્યથી પૂજારી બની ગયા છે। તો કોશિશ કરી પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાઓને ઉઠાવવા જોઈએ। ચેરિટી બિગિન્સ એટ હોમ, જે શિવના પૂજારી છે એમને પણ સમજાવવું પડે। શિવ આવે જરૂર છે, ત્યારે તો એમની જયંતિ મનાવે છે। તે પરમપિતા પરમાત્મા છે, જરૂર આવીને રાજયોગ શીખવાડતા હશે, બીજા કોઈ મનુષ્ય માત્ર શીખવાડી ન શકે। શ્રી કૃષ્ણને કે બ્રહ્માને ભગવાન કહી ન શકાય। જ્યારે સર્વના સદગતિ દાતા બાપ એક જ છે, જ્ઞાનના સાગર હોવાના કારણે સર્વના શિક્ષક પણ છે, અને સૃષ્ટિના આદિમધ્ય અંતની હિસ્ટ્રી જિયોગ્રાફી બીજું કોઈ જાણતું નથી। બાપ કહે છે, મને જ્ઞાનના સાગર ચૈતન્ય બીજ રૂપ પણ કહે છે। આ જે ઉલટું ઝાડ છે, એના આદિમધ્ય અંતનું જ્ઞાન એ બીજની પાસે જ હશે, એટલે મને જ્ઞાનના સાગર ઓલમાઇટી ઓથોરિટી કહે છે। અથોરિટી શું છે? બધા વેદો, શાસ્ત્રો, ગ્રંથો વગેરે બધાને જાણે છે, આપ બાળકોને સમજાવી રહ્યા છે. તે શાસ્ત્ર સાંભળવા વાળા કહે છે કલ્પની આયુ લાખો વર્ષ છે, પરંતુ તે તો હોઈ ન શકે. આ વેરાયટી ધર્મોનું મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડ છે, એની આયુ ભાગવતમાં લાંબી લાંબી લખી દીધી છે. હવે ભાગવત કોઈ ધર્મશાસ્ત્ર તો નથી, ગીતા ધર્મશાસ્ત્ર છે. એનાથી દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. બાકી ભાગવત મહાભારત વગેરે એનાથી કોઈ ધર્મ સ્થાપન નથી થતો. તે તો શ્રી કૃષ્ણની હિસ્ટ્રી લખે છે. બાપ સમજાવે છે, બાળકો તમે દેવી દેવતા ધર્મવાળાઓને સમજાવો કે તમે 84 જન્મ લીધા છે. સત્યુગમાં ફક્ત ભારત જ હતું, બીજો કોઈ ધર્મ નહોતો. ભારત જ સ્વર્ગ હતું, ભારત જ ઊંચેથી ઊંચું ગવાય છે. અને પછી પરમપિતા પરમાત્મા શિવની જન્મભૂમિ છે, જે આવીને પતિતોને પાવન બનાવે છે. શિવની પૂજા પણ અહીં થાય છે, જયંતિ પણ અહીં મનાવાય છે. જરૂર પતિ દુનિયામાં જ આવ્યા હશે, પોકારે પણ બધા છે પતિ પાવન આવો. ભારત પાવન હતું, પછી 84 જન્મોનું ચક્ર લગાવ્યું છે. જે પાવન સ્વર્ગવાસી હતા હમણાં તે નર્કવાસી પતિત બન્યા છે. પાવન બનાવ્યા શિવ બાબાએ, પતિત બનાવ્યા રાવણે. આ સમયે છે જ રાવણનું રાજ્ય. દરેક નર નારીમાં 5 વિકાર છે. સત્યુગમાં વિકાર હતા જ નહીં, નિર્વિકારી હતા. હવે પતિત છે ત્યારે તો બોલાવે છે, આવો આવીને અમને ફરીથી પાવન બનાવો. સત્યુગમાં આપણે તો પાવન હતા, 21 જન્મ રામ રાજ્યમાં હતા. હમણાં તો છે રાવણ રાજ્ય, બધા વિકારી છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, આ આદિ મધ્ય અંત દુઃખ આપે છે. હવે એના પર જીત મેળવી પાવન બનો. તમે જન્મ જન્માંતર પાપ કર્યા છે, સૌથી તમો પ્રધાન બન્યા છો. આત્મામાં ખાદ પડતી ગઈ. પહેલા તો સત્તો પ્રધાન હતા, પછી રજો. ખાદ પડતા પડતા સીડી ઉતરતા આવ્યા. ભારતની જ વાત છે, સતયુગમાં 8 જન્મ, પછી ત્રેતામાં 12 જન્મ, પછી તેજ ભારતવાસી ચંદ્રવંશી વૈશ્યવંશી બને છે. આત્મા પવિત્ર બને છે. બાપ કહે છે હું આવીને કલ્પ કલ્પ ભારતને સ્વર્ગ બનાવું છું. પછી રાવણ નર્ક બનાવે છે, આ ડ્રામા બનેલો છે. હવે બાપ સમજાવે છે જ્ઞાન સાગર તો શિવ બાબા છે ને, ઊંચેથી ઊંચા શિવ છે સર્વના પૂજ્ય. પહેલા પહેલા એમની પૂજા થાય છે. એ છે બેહદના બાપ, જરૂર એમની પાસેથી બેહદનો વારસો મળે છે. ભારતવાસી ભૂલી ગયા છે, ભગવાન એક નિરાકારને જ કહેવાય છે. એમને મનુષ્ય યાદ પણ કરે છે. એવું નથી કે બધા ભગવાન જ ભગવાન છે. એક તરફ ભગવાનને યાદ પણ કરે છે, પછી જ્ઞાનિ પણ કરે છે. એક તરફ કહે સર્વવ્યાપી છે, અને પછી કહે પતિત પાવન આવો. બાપ આવીને બ્રહ્માતનથી બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણોને જ સમજાવે છે. હમણાં તમે બ્રાહ્મણ ચોટલી છો, બ્રાહ્મણોની ઉપર થયા શિવ. વિરાટ રૂપમાં દેવતા ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર દેખાડે છે. બ્રાહ્મણોનું નામ જ નથી, કારણ કે જુએ છે બ્રાહ્મણ તો છે વિકારી. પછી દેવતાઓથી ઉત્તમ કેવી રીતે કહીએ? બાપ સમજાવે છે, તે પણ ગાય છે બ્રાહ્મણ દેવી દેવતા નમઃ. એક્યુરેટ કોઈ જાણતું જ નથી કે આમનું રાજ્ય ક્યારે હતું, સ્વર્ગ ક્યાંથી આવ્યું. હમણાં તમે સમજો છો બાબા આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરે છે, શંકર દ્વારા નર્કનો વિનાશ કરાવે છે. મહાભારતની લડાઈ પણ લાગી હતી ને, જેનાથી સ્વર્ગના દ્વાર ખુલ્યા હતા. ગાય છે પરંતુ કાંઈ પણ સમજતા નથી. આ પણ દેખાડે છે કે આ રુદ્ર જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ. બરોબર હમણાં તે જ પાઠ ચાલી રહ્યો છે. 5000 વર્ષ પહેલાં પણ લડાઈ લાગી હતી, ત્યારે પતિ દુનિયા વિનાશ થઈ હતી. ગીતાનું જ્ઞાન જ્યારે સંભળાવે છે તો કહે છે 3 સેનાઓ હતી. યુરોપવાસી યાદવ સેના, જેમણે વિજ્ઞાનથી મુશળ શોધ કરી. ગીતાના પૂરા 5000 વર્ષ થયા. બાપ સમજાવે છે આ 3 સેનાઓ હમણાં પણ છે, ગવાય છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ અર્થાત પરમપિતા પરમાત્માથી વિપરીત બુદ્ધિ છે, જાણતા નથી. તમારા સિવાય કોઈની પ્રીત નથી, બધાની વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. બાકી આપ પાંડવોની છે પ્રીત બુદ્ધિ. તમે શિવબાબાને જ યાદ કરો છો, જાણો છો શિવબાબા અમને 21 જન્મનો વારસો આપવા આવ્યા છે. તમારી પ્રીત બુદ્ધિ છે શિવબાબાની સાથે, બાકી તો કોઈ બાપને જાણતા જ નથી. તો 3 સેનાઓ થઈને તમે છો પાંડવ સેના. વિનાશકાળ તો છે જ, તમે જાણો છો મોત સામે ઊભું છે. શિવબાબા કહે છે તમે પવિત્ર બનશો તો નવી દુનિયાના માલિક બનશો. સતયુગમાં એક જ દેવી દેવતા ધર્મ હતો, બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં બીજા બધા ધર્મ છે, બાકી આદિ સનાતન દેવી દેવતા ધર્મ નથી. પોતાને દેવી દેવતા સમજતા જ નથી. કહે છે અમે તો પતિત છીએ, દેવતાઓની આગળ મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ છો. પોતાને કહે છે અમે વિકારી છીએ, મુજ નિર્ગુણ હારમાં કોઈ ગુણ નથી. બાપને યાદ કરે છે. તમારે પણ એક બાપને યાદ કરવાના છે. બાપને યાદ કર્યા વગર પાવન નહીં બનશો તો ઊંચ પદ નહીં મેળવશો. અપવિત્ર દુનિયાનો જ્યારે વિનાશ થાય ત્યારે જ દુનિયામાં શાંતિ થાય. મનુષ્ય કોશિશ કરે છે ભારતમાં અને દુનિયામાં શાંતિ થાય, પરંતુ એ તો એક બાપનું જ કામ છે. મનુષ્ય તો છે જ વિકારી, તે શાંતિ કેવી રીતે સ્થાપન કરી શકે છે? ઘર ઘરમાં જ ઝઘડા છે. બાપને ન જાણવાના કારણે બિલકુલ નિધનના અર્થાત અનાથ બની ગયા છે. સતયુગમાં બિલકુલ જ પવિત્રતા સુખ શાંતિ હતા. હમણાં ફરી બાપ તે પવિત્રતા સુખ શાંતિ સ્થાપન કરી રહ્યા છે. બીજું કોઈ કરી ન શકે. ભારતવાસી હમણાં નર્કવાસી છે. સ્વર્ગમાં જ્યારે હતા તો પુનર્જન્મ પણ સ્વર્ગમાં લેતા હતા. હમણાં પતિત છે એટલે પતિત પાવન બાપને યાદ કરે છે. હમણાં તો બાળકો જાણે છે પારલૌકિક બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. લૌકિક બાપથી તો હદનો વારસો મળે છે, પારલૌકિક બેહદના બાપથી બેહદનો વારસો લઈ રહ્યા છો. આ સમજવાની વાતો છે. આ કોઈ સત્સંગ નથી, તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. તમને ખુશી થાય છે બાબા અમને સ્વર્ગવાસી બનાવે છે. જે કલ્પ પહેલા સ્વર્ગવાસી બન્યા છે તે જ હમણાં બનશે. બ્રાહ્મણ બન્યા વગર દેવતા ક્યારેય બની નહીં શકે. આ સમજવાની વાતો છે ને. હમણાં તો ભારતમાં કોઈ કળા નથી રહી, કોઈને ખબર નથી પડતી. કુંભકરણની નિંદ્રામાં સુતેલા પડ્યા છે. તમને બાપે હમણાં જગાડ્યા છે, તમે અહીં આવ્યા છો સ્વર્ગવાસી બનવા. સિવાય બાપના બીજું કોઈ બનાવી ન શકે. સ્વર્ગ કહેવાય છે સતયુગને, નર્ક કહેવાય છે કળિયુગને. યથા રાજા રાણી તથા પ્રજા, હમણાં બધા વિકારથી જન્મે છે. દેવતાઓ ક્યારેય વિકારથી પુનર્જન્મ નથી લેતા. બાળકો હમણાં બાપથી પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ ચાલતા ચાલતા હાર ખાઈ લે છે. પછી કરેલી કમાણી ચટ થઈ જાય છે. બહુ જોરથી ઘા અર્થાત માર લાગે છે. આશ્ચર્યવત સુનંતી કથંતી પછી ભાગંતી થઈ જાય છે. ભલે સાક્ષાત્કાર પણ કરે છે, પરંતુ સાક્ષાત્કારમાં માયાનો પ્રવેશ બહુ જ થાય છે. જેમ રેડિયોમાં એકબીજાની વાત સાંભળી નથી શકતા એટલે વચ્ચે ગરબડ કરી દે છે. આ પણ એવું જ છે, યોગમાં માયા વિઘ્ન નાખે છે. મહેનત બધી યોગમાં જ છે. ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લઢા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, એક બાપથી સાચી પ્રીત રાખી સાચા સાચા પાંડવો બનવાનું છે. મોત સામે ઊભું છે એટલે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનવાનું છે. બીજી પોઈન્ટ છે, કામ મહાશત્રુ જે આદિ મધ્ય દુઃખ આપે છે એના પર જીત પ્રાપ્ત કરી પાવન બનવાનું છે. યાદથી વિકારોની ખાદ કાઢી આત્માને સત્તો પ્રધાન બનાવવાનો છે. વરદાન છે, મરજીવા જન્મની સ્મૃતિ દ્વારા કર્મબંધનને સંબંધમાં પરિવર્તન કરવાવાળા પરોપકારી ભવ. મરજીવા જન્મની સ્મૃતિ દ્વારા કર્મબંધનને સંબંધમાં પરિવર્તન કરવાવાળા પરોપકારી ભવ. લૌકિક બંધનનો સંબંધ હવે મરજીવા જન્મના કારણે શ્રીમતના આધાર પર સેવાના સંબંધનો આધાર છે. કર્મબંધન નહીં, સેવાનો સંબંધ છે. સેવાના સંબંધમાં વેરાયટી પ્રકારના આત્માઓનું જ્ઞાન ધારણ કરી ચાલશો તો બંધનમાં હેરાન નહીં થશો. પરંતુ અતિ પાપ આત્મા અપકારી આત્માથી પણ નફરત અથવા ઘૃણાના બદલે રહેમદિલ બની તરસની ભાવના રાખતા સેવાનો સંબંધ સમજીને સેવા કરશો તો નામી ગ્રામી વિશ્વ કલ્યાણકારી અથવા પરોપકારી ગવાશો. સ્લોગન છે, સમય અથવા પરિસ્થિતિ પ્રમાણે વૈરાગ્ય આવ્યો તો આ પણ અલ્પકાળનો વૈરાગ્ય છે, સદાકાળના વૈરાગી બનો. સમય અથવા પરિસ્થિતિ પ્રમાણે વૈરાગ્ય આવ્યો તો આ પણ અલ્પકાળનો વૈરાગ્ય છે, સદાકાળના વૈરાગી બનો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સદા અચળ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, કોઈ પણ પ્રકારના વિઘ્ન કે સમસ્યા અથવા માયાનો વાર નહીં પરંતુ ખેલ સમાન અનુભવ થાય તો ખેલ સમજવાથી ખુશી ખુશી પાર કરી લેશો. કોઈ પણ પ્રકારના વિઘ્ન કે સમસ્યા અથવા માયાનો વાર નહીં પરંતુ ખેલ સમાન અનુભવ થાય તો ખેલ સમજવાથી ખુશી ખુશી પાર કરી લેશો અને અવસ્થા એકરસ રહેશે. પરંતુ જો એને વાર સમજશો તો ગભરાશો પણ અને હલચલમાં પણ આવી જશો. માયાનું કામ છે આવવું અને તમારું કામ છે વિજયી બનવું. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.